તારીખ 17/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 349 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 274
દર્શન પ્રશ્ન 349 પ્રશ્ન 194 પાને નીચે છે. પહેલા પરને આધારે મારું જીવન છે એમ ભાસતો હતો. સ્વભાવ સમજ્યા પછી મારું જીવન મારા આધારે છે એમ લાગે ખરું. પ્રશ્નોમાં થોડી વિચિત્રતા છે. પોતાને લાગે એ કંઈ પૂછવું પડે? લાગે તો લાગે. પ્રશ્ન આમ કૃત્રિમતાથી ઉઠાવ્યો છે કે ખરેખર શું છે? પહેલા પરના આધારે મારું જીવન છે એમ ભાસતું હતું, અને હજી પણ તો ભાસતું ભાસે એમ જ ભાસે છે. હવે સ્વભાવ સમજમાં આવે છે એટલે એમ સમજાય છે કે ખરેખર પરના આધારે જીવન છે એ ખોટું છે, સ્વરૂપના આધારે જીવન જીવવું જોઈએ એમ હજી સમજાય છે. મોમુક્ષુની ભૂમિકામાં ભાષે તો વાત આખી જુદી થાય, ને ભાષે તો પ્રશ્ન રહે નહીં. કેટલાક પ્રશ્નો ઉઠાવેલા છે, પ્રશ્નો થયેલા નથી પણ સંકલન કરનારે ઉઠાવેલા છે. સમાધાન, કોઈના આધારે હું નથી, હું પરથી ટકું છું કે પરથી મારું જીવન છે એમ નથી. વસ્તુ સ્થિતિ શું છે? કે કોઈના આધારે હું નથી એમ લેવું જોઈએ. આધાર બુદ્ધિ છોડવા માટે કુટુંબના આધારે નથી, અન્ન પાણીના આધારે નથી, શરીરના આધારે પણ હું નથી. અનંતા શરીર બદલ્યા, આત્માએ અનંતા શરીર બદલ્યા. અનંતકાળથી જીવતો ચાલ્યો આવે છે, અનંતકાળ પર્યંત જીવતો રહેશે. વચ્ચે પરની આધાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે એ દુઃખનું કારણ બને છે, કેમ કે એ આધાર મેળવવા માટે એ પ્રયત્ન કરે છે. જેનો જેનો આધાર લેવાનો પ્રયત્ન કરે છે એનો આધાર મળે પણ ખરો, ન પણ મળે. એટલે એની સંયોગ થાય પણ ખરો, ન પણ થાય. ન થાય ત્યારે વધારે દુઃખી થાય, થાય ત્યારે સુખી થયો હોવાનું માને, પણ પાછો એ આધારનો વિયોગ થાય ત્યારે વળી દુઃખી થાય, વધારે દુઃખી થાય, કેમ કે સંયોગમાં આધાર બુદ્ધિને વધારે પોષી પોષણ આપ્યું. વિયોગ નિશ્ચિત છે. એટલે ન મળે ત્યારે, આધાર ન મળે ત્યારે દુઃખી થાય, અને આધાર મળે ત્યારે વિયોગ ના કાઢે એથી વધારે દુઃખી થાય. આમ દુઃખ દુઃખને દુઃખ જ છે. ખરી વાત છે. જેની પછી દુઃખ થાય એને સુખ કેમ કહેવાય? ન્યાયની વાત છે. એને તમે સુખ કેમ કહો છો? એ ભ્રાંતિગત સુખ છે એમ સ્પષ્ટ થાય છે. કોઈના આધારે હું નથી, હું પરથી ટકું છું કે પરથી મારું જીવન છે એમ નથી. પરંતુ સ્વયં મારા અસ્તિત્વથી હું ટકેલો છું, પરંતુ સ્વયં મારા અસ્તિત્વથી જ હું ટકેલો. અસ્તિત્વ સ્વભાવ છે, ટકવાનો જે સ્વભાવ છે એ બેહદ છે, કેમ કે અનંત શક્તિઓમાં એક અસ્તિત્વ શક્તિ છે અને એ શક્તિની તાકાત પણ બેહદ છે. એટલે કોઈ દિવસ પોતાનો નાશ થાય નહીં અથવા કોઈ કરી પણ ન શકે, આવું વસ્તુનું સ્વરૂપ છે. હું સ્વયં નાયક એક પદાર્થ છું, કોઈ અન્ય પદાર્થથી એટલે સાધનોથી ટકું એવું મારું તત્વ નથી. મારે કોઈ પર પદાર્થના આશ્રયની જરૂર નથી. આવું સ્વરૂપ હોવા છતાં પોતે એકત્વ બુદ્ધિ કરીને અટકી ગયો છે. શું કહે છે ફરીને? એવી રીતે ચિંતવું અને એવી રીતે પોતાનું સ્વરૂપ જોવું કે હું કોઈના આધારે નથી. જેનો આધાર કલ્પિતપણે પણ લેવાય છે એ કલ્પિત એટલા માટે છે, કલ્પિત સાબિત થાય છે એટલા માટે કે તે જે પદાર્થનો આધાર લેવાય છે એ પદાર્થનો નાશ થયા પછી પણ પોતાનો નાશ થતો નથી. કોઈ એમ કે ફલાણું આમ થઈ ગયું એટલે અમે નોંધારા થઈ ગયા, આધાર વિનાના થઈ ગયા, પણ તમે જીવો તો છો, તમારો નાશ તો નથી થયો. એવી રીતે અનંત પ્રકારના સંયોગો વિયોગો થઈ ચૂક્યા, જીવનો નાશ નથી થયો. એ એમ બતાવે છે કે ખરેખર જીવને કોઈના આધારની જરૂર નથી. આકાશની અંદર સૂર્ય અને ચંદ્ર ફરે છે, છે એને નીચે કોઈ આધાર? નીચે પડતા નથી. એ જગતના પદાર્થો નિરાધારપણે આકાશમાં સ્પષ્ટ જોવામાં આવે છે કે નહીં? તને એમ કે હું પૃથ્વી ઉપર ચાલું છું માટે મને પૃથ્વીનો આધાર છે, પણ તું પણ એક જગતનું સ્વતંત્ર તત્વ છો, ગતિ આ ગતિ પૂર્વકર્મ પ્રમાણે થયા કરે છે. બાકી કોઈના આધારથી તારું ટકવું નભવું એવું બનતું નથી. હું કોઈના આધારે નથી એનો અર્થ એ છે કે મારો આત્મા નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છે, કોઈના આલંબનની આધારની જરૂર નથી, કોઈની અપેક્ષાની જરૂર નથી. જેટલી અપેક્ષા એટલું દુઃખ, જેટલી નિરપેક્ષતા એટલું સુખ. અહીંથી સુખ દુઃખ નું પ્રયોજન છે એ સંબંધ ધરાવે છે. અહીંયા જે આધાર બુદ્ધિની વાત લીધી છે એ એકદમ પાયાની વાત છે. ભેદ જ્ઞાનનો પહેલો પાયો આધાર આધેય સંબંધથી શરૂ થાય છે. સમય સારની 181-82 સંવર અધિકારની ગાથા છે, એ દ્રષ્ટાંત આપે છે કે આત્માને આધાર આધેય સંબંધ કોઈની સાથે નથી. દ્રવ્ય કર્મ સાથે નહીં, નો કર્મ સાથે નહીં, અને ભાવ કર્મ સાથે પણ બધા પર જ છે. કોઈ પર સાથે, કોઈના આધારે મારું જીવન નથી. પતિના આધારે પત્નીનું જીવન નથી એમ કે છે. સંસારમાં આધાર બુદ્ધિ સ્ત્રીઓને વિશેષ પ્રકારે હોય છે. ધણી હોય તો એનો આધાર રહ્યો, તો કે એ પણ આત્મા છે ને હું પણ આત્મા છું, એ પણ અનાદિથી જીવે છે, જીવતો રહ્યો છે, હું પણ અનાદિથી જીવું છું ને જીવતો રહું છું. કોઈના આધારે કોઈ ખરેખર નથી, અને કોઈના મરી જવાથી કોઈનો નાશ, બીજાનો નાશ થતો નથી. એવી જ રીતે પુરુષે કલ્પ્યું હોય છે, કલ્પીને આધાર બુદ્ધિ ને વાસ્તવિકતા માની છે, એટલે એ દુઃખ થવાનું થવાનું થવાનું. વિષયમાં ખૂબ ઊંડેથી વિચારીને પ્રયોગ કરીને આધાર બુદ્ધિને ટાળવી જરૂરી છે. જો દુઃખથી મુક્ત થવું હોય તો ખરેખર કોઈના આધારે કોઈ છે જ નહીં, વસ્તુ સ્વરૂપ જ આ છે. કલ્પના કરીને દુઃખી થવાનું છે, બીજું કઈ નથી. હું કોઈ પરથી ટકું છું કે પરથી મારું જીવન છે એમ પણ નથી. નિગોદમાં અનંતકાળ રહીએ છે, જન્મ મરણ કરે છે અનંતવાર, એનો અર્થ કે શરીર બદલે છે, જૂનું આયુષ પૂરું કરે છે, નવું આયુષ ભોગવે છે. ક્ષણિક આયુષ ત્યાં નાનું છે, એટલી જ વાત છે. તો ઘણા પ્રાણીઓને ઓછું આયુષ છે, માખી મકોડા અણસિયા એ નાના જીવ જંતુને કલાકોનું જ આયુષ હોય છે, અમુક કલાક પછી મરી જાય છે. જેમ કોઈ છોડ, કોઈ ફૂલ અમુક કલાક પછી કરમાઈ જાય છે આપોઆપ, એવી રીતે આપોઆપ જ એનું આયુષ પૂરું થઈ જાય. પણ આત્મા એથી મરતો નથી. આત્મા ટકતો, જીવતો, શાશ્વત પદાર્થ છે. અસ્તિત્વ એટલે હૈયાતી, હૈયાતી એટલે સત્તા, મોજુદગી. યદિ જીવ કો અપની મોજુદગી, અપની શાશ્વત સત્તા मालूम पड़ जाए, और मालूम पड़ने से उसकी आधार बुद्धि हो जाए, तो हमेशा के लिए सुखी हो जाए. उसको दुखी होने का कोई अवसर नहीं आएगा. और ये एक वास्तविकता का आधार है. अब वो बात रही कि मालूम कैसे पड़े, तो देखो तुम्हारा ज्ञान सतत चलता है कि नहीं चलता है. ज्ञाननु जे सातत्य छे, सततपणु निरंतर चलता है. एक सेकंड ज्ञान को बंद कर सकते क्या? कर दो, नहीं कर सकते. यहां से हम शाश्वत है इसका पता चलता है. पता लगाने के लिए खोज की तैयारी चाहिए. जिसको पता लग गया कि मैं शाश्वत हूं, वो मृत्यु से भी डरने वाला नहीं है, और जो मृत्यु से नहीं डरता वो किसी से नहीं डरता, क्योंकि सबसे अधिक से अधिक कोई डर हो तो मृत्यु का होता है संसार में। जिसको मृत्यु का भय चला गया उसको सब भय चला गया। ये आधार बुद्धि वाला मुद्दा बहुत महत्वपूर्ण है, पायानो विषय है, नींव की बात है, यहां से भेद ज्ञान स्वरूप होगा तो होगा। इसलिए कल्पना कर लेनी चाहिए एक दफे कि चलो ये विश्व में क्या बोलते हैं, बाढ़ आती है समुद्र में, हैं? प्रलय, प्रलय जिसको बोलते हैं, पानी पानी पानी, जल बंबाकार, सब सर्वनाश हो गया, कुटुंब परिवार मकान सब, मैं अकेला एक पत्थर पे रह गया, कोई आधार नहीं दिखता, पानी 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 पानी, क्या अनुभव होता है देखो, कल्पना में देखो क्या अनुभव होता है, डर लगता है क्या? कि डर कहाँ तक लगता है, देहात्म बुद्धि है वहां तक। उसी वक्त और एक कल्पना कर लो कि देह भी छूटने की तैयारी है, कोई बात नहीं, कोई बांधा नहीं, सब चला गया तो क्या हो गया, और देह चला गया तो भी क्या हो गया, मेरा नाश होने वाला है, हूं जगत नो एक शाश्वत पदार्थ छू, મારું અસ્તિત્વ આ જગતમાં હંમેશા રહેવા વાળું છે, પરની આધાર બુદ્ધિથી દુખી છું, એ આધાર બુદ્ધિનો નાશ થાય તો હું મારા સુખ અંદરથી, સુખ પણ શાશ્વત છે, સુખી પણ શાશ્વત છું, અને અસ્તિત્વ પણ, હયાતી પણ, મોજૂદગી પણ શાશ્વત છે। એટલું અંદરથી ભાસે, ફીલ થાય, એટલે મોક્ષ માર્ગ નજીક છે, સમીપ છે। પછી ફિર બંધન હોગા નહીં, કોઈ મોક્ષ માર્ગ હૈ, બંધેગા નહીં, કિસસે અટેચમેન્ટ રહેગા, કિસી સે નહીં, આધાર બુદ્ધિ નહીં હૈ તો બાત ખતમ। सारे संसार की प्रवृत्ति आधार बुद्धि के कारण से है, देख लो। और लड़ाई झगड़ा तकरार विग्रह विश्व युद्ध सब यही कारण से है। जो आधार बुद्धि के पदार्थ है वो चाहिए, वो चाहिए, वो चाहिए, लेने वाले ज्यादा है तो मैं ले लूँ, आपको मैं ले लूँ, बस यही तकरार का कारण है। हूँ परथी टकू छू के परथी मारू जीवन छे एम नथी, અને અનુભવ કરે તો સ્પષ્ટ માલુમ પડે એવું છે। જો આહાર પાણી અને હવાથી જીવન હોય તો કોઈ મરે જ નહીં, કેમ કે આહાર પાણી અને હવા મળ્યા કરે ત્યાં સુધી જીવે જ, કેટલીક ઔષધિઓને સંજીવની કહેવાય છે, બહુ પાવરફુલ હોય, એ ખાતા ખાતા મરી જાય, સંજીવની ખાતા ખાતા મરી જાય, આયુષ પૂરું થાય ત્યાં બીજું શું થાય, મરી જાય તો આયુષ પૂરું થાય છે, એ પોતે કલ્પના કરે છે કે હું મરી જઈશ ને હું મરી ગયો. મરતો નહીં હોવા છતાં મરણ તુલ્ય દુઃખને અનુભવે છે, એનું નામ મૃત્યુ છે. બાકી મૃત્યુ ખરેખર કોઈ ચીજ જ નથી. મૃત્યુ ખરેખર કોઈ ચીજ નથી, એ તો ડિપાર્ટમેન્ટ છે, બીજું કાંઈ નથી. શરીર અને આત્મા ડિપાર્ટ થાય છે, જુદા પડે છે, બીજું કાંઈ નથી. એક ક્ષણ ડિપાર્ચર ટાઈમ આવીને ઉભો કરીએ છે, બસ બીજું કાંઈ નથી. પરંતુ સ્વયં મારા અસ્તિત્વથી હું ટકેલો છું, મારી અસ્તિત્વ શક્તિથી હું હંમેશને માટે ટકી શકું, જીવી શકું, એવી અનંત જીવત્વ શક્તિ મારામાં હંમેશને માટે રહેલી છે. એ જીવત્વ શક્તિનો કદી અભાવ થતો નથી, નાશ થતો નથી, ઘટતી નથી. હવે ક્વોલિટી બતાવે છે, હું સ્વયં જ્ઞાયક એક પદાર્થ છું. જાણવું જેનો સ્વભાવ છે, જ્ઞાન થવું જેનો સ્વભાવ છે, અને સ્વયં જ્ઞાન થવું એવો જેનો સ્વભાવ છે, ભીતર મેં દેખો કે આપકા જ્ઞાન કોઈ કરાતે હૈ યા સ્વયં હોતા હૈ. દેખો પ્રતિક્ષણ નયા નયા જ્ઞાન ઉત્પન્ન હોતા હૈ કે નહીં હોતા હૈ, ઉત્પન્ન હોતા કોણ ઉત્પન્ન કરાતા હૈ, કોઈ ઉત્પન્ન કરાતા હૈ તો હોતા હૈ યા અપને આપ હોતા હૈ, અપને આપ હોતા હૈ. અગર જ્ઞાન કી સત્તા ભી સ્વયં હૈ તો આત્મા કી સત્તા ભી સ્વયં હૈ. और वो उतना स्वाधीन और स्वयं है कि कोई पदार्थ का वो आधार ले, बीच में कोई आ जाए, कोई उसको मिल जाए, ऐसा हो ही नहीं सकता. वैज्ञानिक परिस्थिति एवी छे कि एक पदार्थ ने बीजो पदार्थ मळतो नथी, મિલાવટ નહીં હોઈ શકે. ફિર આધાર આદેશ સંબંધ કહાં કા, આધાર આદેશ સંબંધ જ છે નો છે, છે જ નહીં. દુઃખનું મૂળિયું અહીંયા છે, આધાર આદેશ સંબંધ નહીં કલ્પના, આ દુઃખનું મૂળિયું છે. હું સ્વયં જ્ઞાયક એક પદાર્થ છું, કોઈ અન્ય પદાર્થથી કે સાધનોથી ટકું એવું મારું તત્વ જ નથી. અમુક પદાર્થ મળે, આવે, સંયોગ થાય તો હું ટકું ને નહીતર મારો નાશ થાય, એવું મારું સ્વરૂપ નથી. મારે કોઈ પરપદાર્થના આશ્રયની જરૂર નથી. આશ્રય કયો કે આધાર લેવો કયો, આશ્રય કયો કે આધાર લેવો કયો. હવે શું છે, એક પરિસ્થિતિ એવી છે કે આ આધાર બુદ્ધિના સંસ્કાર જીવને અનાદિથી અત્યંત અત્યંત ગાઢ થયેલા છે. તમે કલ્પી ન શકો એવી એની ગાઢતા પ્રગાઢતા છે, પોતે એને પૂરી સમજી ન શકે એટલી બધી છે. હવે આવી ખાલી વાતો સાંભળીને તો કાંઈ એ આધાર બુદ્ધિ છૂટે નહીં કે મટે નહીં, એવી ગાઢ થઈ ગયેલી છે કે ખાલી વાતો સાંભળીથી વાંચીથી શું એની તૂટી જાય. ત્યારે જ્ઞાનીઓએ એની યોજના બનાવી, કાંઈ નહીં તારી આધાર બુદ્ધિને બદલી નાખ, સત્સંગનો આધાર લે, સત્સંગનો આશ્રય લે. અસત્સંગનો આશ્રય છોડ અને સત્સંગનો આશ્રય લે, બસ તને બહુ તકલીફ નહીં પડે. આમે તું જુદા જુદા પદાર્થોની આધાર બુદ્ધિ તો કરે જ છો, જ્યાં જે શરીર મળ્યું એની આધાર બુદ્ધિ, જ્યાં જે સંયોગ નવા નવા મળ્યા એની આધાર બુદ્ધિ, નાનપણમાં મા બાપનો આધાર લાગે, પૈણા પછી પતિ પત્નીનો એકબીજાનો આધાર લાગે, બધે બદલે છે કે નહીં? આધારના સ્થાનો બદલે છે કે નહીં? હે, મા બાપ તો મરી જાય કે એની વાંહે થોડો પોતે મરી જાય છે, બદલે છે. જે જે સંયોગો મળે છે એનો આધાર લઈ લે છે, તો કે હવે તું આધાર બદલ, અને એ બદલે છો તો એટલે એમાં કંઈ તને નથી આવડતું કે ન થઈ શકે એવી વાત નથી. તું સત્સંગનો આશ્રય દે, શ્રીગુરુનો આધાર દે, પછી એ તને કેમ નિરાધાર થવો એ રસ્તો બતાવી દેશે. એવી રીતે સ્વરૂપનો આધાર ને સ્વરૂપના અવલંબનમાં જીવ આવી શકે છે, કેમ કે એ વિદ્યા એની પાસે છે. એમ બહુ સિસ્ટમથી અને ટેકફુલી સન્માર્ગે જીવને ચડાવવામાં આવે છે. એટલે શું છે કે એને જે આધાર ટ્રાન્સફર કરવો જોઈએ હજી કર્યો નથી. તારે તો આધાર તો ટ્રાન્સફર કર એમ કે છે, એમને એમ તો આધાર બુદ્ધિ તારી જવાની નથી. એટલે જે કુટુંબાદીનો આધાર છે, પૈસા વગેરેનો આધાર છે, મૂડી સંપત્તિનો આધાર છે, એમાં આધાર બુદ્ધિ કેમ જાતી નથી કે તે આધાર બુદ્ધિને હજી ટ્રાન્સફર કરી નથી. જેમ ચિંતા થાય છે સંયોગોની, તો કે પરિભ્રમણની ચિંતા કર, ચિંતાને ટ્રાન્સફર કરતો. આ ટેકનિક છે, આ ટેકનિક સિવાય બીજો ઉપાય નથી. એટલી બધી આધાર બુદ્ધિ ગાઢ થઈ ગયેલી હોય છે, ગાઢ થઈ ગયેલી હોય, એમ છોડી છૂટે એમ નથી કે તમે થોડા વ્યાખ્યાન સાંભળી લ્યો, કે પાંચ પછી પચાસ વર્ષ સ્વાધ્યાય કરી લ્યો, ચોપડા પુસ્તકો વાંચી લ્યો, એટલે કાંઈ તમારી આધાર બુદ્ધિ બદલાઈ જાય એ વાતમાં કાંઈ માલ નથી. ઉદય આવે કે પરિણામ કંટ્રોલ બહાર છટકીને વીવ જાય, આધાર બુદ્ધિ પડી જ છે. એ આધાર બુદ્ધિને ટ્રાન્સફર કરાવે છે. આધાર બુદ્ધિ ટ્રાન્સફર થયા પછી આત્માની આધાર બુદ્ધિ આવવી સહેલી છે, સહજ છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી પાછો. એકસો 194 પત્રમાં કૃપાળુ દેવ લખે છે, સમસ્ત શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા આ છે. એટલે શું છે, એ બોધનું ક્રીમ જ આ છે એમ કે છે. અને અમને અત્યારે જે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ આ પ્રકારે થઈ છે. 194માં એમણે પોતાનો પુરાવો આપ્યો છે. એટલે હજી આધાર બુદ્ધિ જેવું જોર કરી જતી હોય ત્યાં વિચારી લેવું કે આપણે હજી આધાર બદલ્યો નથી. જી ક્યાં છે, થાય કેટલી બધી દ્રઢતા કરેલી છે, કેટલી બધી દ્રઢતા કરેલી. બડા પહેલવાન હોવે ને, હે કે જો એક દફે કાર કો રોક લે, હે વો અપને ઉંગલી સે સ્ક્રૂ કો નહીં ખીંચ પાયેગા. તાકત ઉતની હૈ કે કાર કો આગે નહીં બઢને દે. કાર કા હોર્સ પાવર સે અપના હોર્સ પાવર બઢ ગયા, સમજો ને. લેકિન એક લકડી મેં સે સ્ક્રૂ ખીંચના હો, ઉંગલી સે ખીંચના ચાહે તો નહીં ખીંચ શકે, ઉંગલી મેં ખૂન નિકલ જાયેગા, સ્ક્રૂ નહીં નિકલેગા. ઓર સ્ક્રૂ ડ્રાઈવર સે ડિસમિસ સે સ્ક્રૂ ખુલે તો સેકન્ડો મેં સ્ક્રૂ નિકલ જાયેગા. મતલબ ક્યા હૈ, કામ અપને સિસ્ટમ સે હોતા હૈ. નુનો કીધું ક્રમ, ક્રમના પત્રમાં શું કીધું, ઉતાવળ થઈ કે અશૌચતાથી કરવા જતા ઝેર નીકળે છે. આપણે એક મુમુક્ષ એકાંત મેં ચલા ગયા, એ સાબ બાત સુન કરકે ક્યાં હો ગયા, પાગલપન. એકાંતમાં રહે કરકે સાધના કરની હૈ, કોઈ પઢના નહીં, પઢના હૈ તો દો ચાર પુસ્તક રખ લિયા ઓર કમરે મેં બેઠ ગયા. એસે કામ નહીં હોતા હૈ. તુમ્હારી સત્સંગ કી ભૂમિકા હૈ, સત્સંગ છોડોગે તો મર જાઓગે. આદમી પાગલ હો ગયા, એસા નહીં, શક્તિ બહોત થી, દિમાગ ભી બહોત થા, લેકિન અધિરાય થી ને અશોચતા થી કરવા જતા ઝેર નીકળે છે. વિવેક થી કામ લેવાનું છે. તો જ્ઞાની કી જો આજ્ઞા હૈ ઉસ પર ચલો. વો અનુભવી પુરુષ હૈ તો ઉસકે અનુભવ કે અનુસાર વો જૈસા કહે વૈસા કરતે જાઓ. પર ઇતની સુવિધા મિલતી હૈ તો ક્યો નહીં લેના. અનજાને રસ્તે પે કોઈ જાણકાર મિલ જાતા કે ચલો મેરે સાથ, જર્મની મેં એક લાઇબ્રેરી મેં જા રહે થે, સ્ટેશન પે ઇન્ફોર્મેશન કા કાઉન્ટર હોતા હૈ, પૂછ લિયા કે ભાઈ હમકો ઇધર જાના હૈ, તો વહાં મેપ દે, સિટી કા મેપ દેતે, દેખો આપ ઇધર ખડે હૈ, આપકો ઇધર જાના હૈ, કરીબ ઇતના ઇતના રાસ્તા હૈ, આપકો સ્ટેશન પે બહાર સે 11 નંબર કી યા 1 નંબર કી કોઈ ટ્રામ મિલ જાયેગી, બહારી હૈ, બેઠ જાના. ઠીક, વગર પૂછે હું કરો, એવડું મોટું સિટી હોય, જિંદગી આખી આ થોડો તો પત્તો ન લાગે જો વગર પૂછે ગોતવા જાવ તો. કેમ કે આ ફલાણું બિલ્ડિંગ છે એમ કેમ ખબર પડશે તમને, ટ્રામમાં બેસી ગયા પછી એક વિદ્યાર્થી હતો, એને પૂછ્યું કે અમારે આ યુનિવર્સિટીમાં જવું છે લાઇબ્રેરીમાં, તો કે હું યુનિવર્સિટીમાં જ ભણું છું, હું એ સ્ટોપે ઉતરવાનો છું, અંગ્રેજી થોડું જાણતો હતો, જર્મન છોકરો હતો પણ અંગ્રેજી થોડું જાણતો હતો, આપણું તો ભાંગું તૂટ્યું હોય ને એમનું ભાંગ્યું તૂટ્યું હોય એટલે વાંધો ન આવે, બે ને કામ ચાલે. કે હું ઉતરું મારી સાથે ઉતરું, આઈ વિલ શો યુ, કે આવું સહેલું થઈ ગયું મારે. એ ટામમાંથી હું ઉતર્યા પછી અમારે એકાદ માઇલ ચાલવું પડ્યું. યુનિવર્સિટીનો એરિયા બડો મોટો હતો, એટલા બધો એરિયા યુનિવર્સિટીનો છે. પણ તમારે લાઇબ્રેરીમાં જવું છે તો હાલો હું તમને લાઇબ્રેરી સુધી લઈ જાઉં. તો અંદર એટલું આમ તેમ આમ તેમ કરીને લાઇબ્રેરી સુધી લઈ ગયું. કીધું આપણે જો એકલા હોય તો હાંજ ફાંજ પડી જતા, એને હામાં મળે કોઈ, એક તો હામાં ઓછા મળે ને મળે એ કોઈ અંગ્રેજી સમજે નહીં, આપણે એનું જર્મન સમજીએ નહીં. અમે લાઇબ્રેરીનું જર્મન ભાષા સમજી લીધી હતી કે બિબ્લિયોથેક, લાઇબ્રેરીને એ લોકો બિબ્લિયોથેક કે, અને યુનિવર્સિટીને યુનિવર્સિટી ટાટ કે. હા, યુનિવર્સિટી સુધી તો પહોંચી ગયા તો બિબ્લિયોથેક બિબ્લિયોથેક કરીને જવું પડે. પણ એ માણસ મળી ગયો, છોકરો મળી ગયો તો ઠેઠ અમને ત્યાં સુધી લઈ ગયો. એને અહીંયા ઇન્ફોર્મેશનનું કાઉન્ટર હોય એને પૂછ્યું કે અમારે આ આ કામ છે, જૈન લિટરેચર, ઓરિએન્ટલ જૈન લિટરેચર રિસર્ચ છે. એટલે કે એ લાઇબ્રેરી બીજી છે, અહીંયા તમે આ બિલ્ડિંગના પાછળમાં ભાગવા જાઓ, 12 નંબરની ટ્રામ મળશે એમાં બેસી જાઓ અને એ લાઇબ્રેરી પહોંચી જાઓ. એ પૂછતા પૂછતા એ લાઇબ્રેરી હેડલબર્ગ હતું, હેડલબર્ગમાં. તમે શૈલેષ ભાઈ ગયા હતા પણ એન્ટવર્પ ગયા હતા, અમે હું નિરાલાજી એકલા હતા, બે જણા ત્યાં ગયા. ત્યાં પૂછતા પૂછતા પહોંચી ગયા. પણ પૂછવું તો પડે, અજાણ્યા હોય મતલબ એટલો છે, અજાણ્યા હોય એને જાણીતાને પૂછવું પડે. હવે તો બધા સ્થૂળ વિષયો છે, રસ્તો છે, મકાન છે, તો બધી સ્થૂળ વાતો, તોય પૂછવું પડે. આ તો અંતરની ગલી ઊંચી છે, અંતરમાં અંદરમાં ભૂલો પડેલો છે. અરૂપી પરિણામો, અરૂપી આત્મા, અરૂપી એનું વિજ્ઞાન જાણેલા ને સાથે રાખે ને માથે રાખે તો રસ્તો સહેલો છે. નહીં તો સ્વચ્છંદે અનંતકાળ, નિજ સ્વચ્છંદ સે અનંતકાળ તક ભટકા હે, મોક્ષ કા માર્ગ મિલા ને. એવું નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપ હોવા છતાં, આવું સ્વરૂપ એટલે નિરપેક્ષ નિરાલંબ સ્વરૂપ હોવા છતાં પોતે એકત્વ બુદ્ધિ કરીને અટકી ગયો છે. આધાર બુદ્ધિથી સાથે એકત્વપણું બહુ ગાઢ કરેલું છે, બહુ ગાઢ કરેલું છે. કુટુંબના સભ્યને જોતા વગર વિકલ્પે મારા પણ દેખાય. જુઓ, કુટુંબના સભ્યને જોતા વગર વિકલ્પે મારા પણ દેખાય. ઇંગ્લિશ પાસે દાખલો લીધો તો કે પૂજા ને પેલી પ્રશાંતભાઈ ને ગુનુ બે રમતા હતા, બે નાની ઉંમરની દીકરીઓ છે, પણ આ મારી એવો વિકલ્પ કર્યા વગર એને પોતાપણે જ ભાસે છે, લાગે છે, એટલું બધી પ્રગાઢતા થઈ ગઈ. વિકલ્પ વિચાર નથી કરવો પડતો, જોતા જ પોતાપણ લાગે છે. પૂર્વકર્મનો ઉદય એવો છે, પાછો ઉદયમાં, અંદરમાં ઉદયમાં જોડાણ છે, બહારમાં પદાર્થ સાથે જોડાણ. એક બાળક જન્મે છે કે મોટા થતા પછી પતિ પત્નીનો નવો સંબંધ થાય છે, હવે એ જ્યાં એની હયાતી થઈ ત્યાં મારા પણ ચાલુ થઈ ગયું. બાળક પેટમાં હોય ત્યાંથી મારા પણ ચાલુ કરી દીધું, ઘૂંટાતા જાય પરિણામ, જન્મે એટલે પ્રગાઢ થઈ જાય. એમાં હક પણ થાય ત્યાં મારા પણ ચાલુ થઈ જાય, લગ્ન થાય એટલે એકદમ પ્રગાઢ થઈ જાય, વિકલ્પ કરવો ન પડે કે આ ચીજ મારી છે. પછી આખી જિંદગી ઘૂંટા કરે, રગડ્યા કરે. હવે ક્યારેક એવો સત્સંગ મળે ત્યારે એમ કે આ તારું નથી, એની અસર પહોંચે ક્યાંથી? એને કેટલું ઘૂંટ્યું છે ને કેટલું રગડ્યું છે એનો હિસાબ કિતાબે પોતાને ખબર નથી. પછી આવું સાંભળવા મળે, વિચારે કે વાત તો કંઈક ઠીક લાગે છે પણ અસર પહોંચવી બીજી વાત છે. વાત સાંભળવી અને સંમત થવી એક જુદી વાત છે, એની અસર પહોંચવી એ સાવ જુદી વાત છે. તે અસર લીધેલી છે, ખાલી વાત નથી સાંભળી કે આ ચીજ તારી છે, એની અસર લીધી છે, મારાપણાની અસર કરી ઘૂસી ગઈ છે. એ અસરની સામે બીજી વિરુદ્ધ અસર ઊભી થવી જોઈએ, એને એનાથી જોરદાર થાય. ત્યારે પરિણામ તો ત્રાજુ કે પલ્લે જશે, હે ત્રાજવાના પલ્લા. જીતના વજન દિયા હે ઇસે જ્યાદા વજન ઇધર રખો તો પલ્લા ઉઠાય. વજન તો બહુ દે દિયા હે, મેરાપણા ઇતના કર લિયા કે ઇસકે લિયે લડાઈ ઝઘડા સબ કુછ કર લે, ખૂન ખરાબા કરતે લો. ઉતના દ્રઢતા હૈ ઉસકે સામને સુની હુઈ બાત કા ક્યા અસર? બહુભાગ મુમુક્ષુ એમ કે છે, સાંભળીએ ત્યારે સારું લાગે છે અને ઘરે જઈએ ત્યારે બધું ધોવાઈ જાય છે. પણ એ તો ધોવાઈ જાય ને, અસરમાંથી નીકળ્યો જ નથી હજી તો, અને ઓલી અસર ચાલુ થઈ ગઈ પાછા. ઉદય શું કામ કરે છે? માએ દીકરાને જન્મ આપ્યો હોય એમાં તો પોતાપણું કરે, પણ દત્તક લીધો હોય તો પોતાપણું કરે, કેમ કે એની હારે ઉદય એનો થઈ ગયો. ઉદય શું કામ કરે છે? બાકી તો બેનો સંયોગ જ થયો છે, એકનો જન્મ જન્મ આપીને એકનો વગર જન્મ આપીને બે છોકરાનો સંયોગ જ થયો છે. પણ ઉદય ઉદય એની સાથે છે, પ્રારબ્ધ નો ઉદય એની સાથે છે, તો પોતાપણો થઈ જાય. જો અભ્યાસ કરવો જોઈએ કે આ પોતાપણું શું ચીજ છે, આ મને શું પોતાપણું, પરમા પોતાપણું મને કેમ થાય છે, મારી હયાતી ત્યાં નથી અને મને કેમ પોતાપણું થાય છે? આ પોતાપણું પરિભ્રમણ કરાવશે એનું, જન્મ મરણ કરાવશે એનું, દુઃખ અનંત દુઃખ ઊભું કરશે એનું શું? એ દુઃખની અસર પહોંચે, એ સમજણની દુઃખની અસર પહોંચે તો પોતાપણું પાતળું પડે પહેલાં, પછી દાસે જ્ઞાન દશામાં, પણ પહેલાં પાતળું તો પાડે મુમુક્ષુની ભૂમિકામાં. એટલે સ્વરૂપ તો ભિન્ન નિરાલંબ નિરપેક્ષ હોવા છતાં પણ પોતે એકત્વ બુદ્ધિ કરીને અટકી ગયો છે, રોકાઈ ગયો છે, એટલો દ્રઢપણે રોકાઈ ગયો છે કે ત્યાંથી છૂટવું મુશ્કેલ થઈ પડ્યું છે. છતાં અશક્ય નથી, છતાં પણ અશક્ય નથી. અનંત આત્માઓએ આવા બંધનોથી મુક્ત થઈને પરમ આનંદની, પરમ સુખ શાંતિની દશા પ્રાપ્ત કરી છે. અને એવા આત્માઓ, એવા મહાત્માઓ એ આપણા પૂર્વજોને તીર્થંકરો છે, જેને આપણે પૂજીએ છીએ અને ભજીએ છીએ. એ એટલા માટે કે એવું થવા માટે, ટ્રેડિશનલ નહીં, એ કુળમાં જન્મા માટે પૂજા ભક્તિ કરીએ છીએ. વંદે તદગુણ લબ્ધયે, સમદભદ્ર આચાર્ય એક શ્લોક રચ્યો છે, હું આપને શા માટે વંદન કરું છું? આપે જે ગુણ પ્રગટ કર્યા એવા ગુણની પ્રાપ્તિ માટે હું આપને વંદન કરું છું. એ નિષ્કામ બુદ્ધિથી વંદન છે. એમની કરુણા પણ નિષ્કામ કરુણા છે અને એમની ભક્તિ પણ નિષ્કામ ભક્તિ હોવી ઘટે છે.
Thank you.